पुंस्त्वे स्त्रीत्वे विशेषो वा जाति नामाश्च मादयः न कारणं मदभजने भक्तिरेव ही कारणं यत्न करवानो अधिकार बदाने नथी गायत्री नो अधिकार बदाने नथी वेद अध्ययन करवानो अधिकार सर्वनो नथी पर प्रभुनी भक्ति करवानो अधिकार बदाने छे यज्ञ करवा माटे खूब धन जोइए यज्ञ करनानो कुर श्रेष्ठ जोइए वरी विधुर के विधवा यज्ञ करी शके नहीं यज्ञ माटे देश कामी अनन्य मर्यादाओ पर बतावी छे ते प्रमाणे वेद मंत्रनो पर अधिकार बदाने नथी मंत्रना उच्चारमा के पाठमा भूल थाय तो अनर्थ थाय छे ब्राह्मण ज शुद्ध रीते वेदनो पाठ करी सके छे अति कामीना हाथमा आ वेद मंत्रो जाय तो मंत्रना अर्थना अनर्थ करी मंत्रोनी दुर्दशा करे छे कामी लोको पोतानी वासना पूर्ण करवा मंत्रना अर्थना अनर्थ करे छे विलासी लोको वेद मंत्रनो अवरो अर्थ पोतानी वासना ने पोषे तेवा पोताना लाभ मा करे छे वेदांत नो अधिकार पण विलासी ने नथी वेदांत नो अधिकार विरक्त ने छे वातो ब्रह्म ज्ञानी करे अने प्रेम पैसा साथे करे स्त्री साथे करे संसार ना जड़ पदार्थों साथे करे एने कोई दिवस ब्रह्म ज्ञान पचे नहीं भक्ति मार्ग तद्दन सहलो छे अने सरल छे सौ कोई तेना अधिकारी छे भक्ति कोई पण करी सके छे कोई पण जातिनो होय गमे ते स्तरे होय गमे ते समय होय भक्ति थई सके छे भक्ति मां देश कारनो कोई मर्यादा नथी पैसानी पण बहु जरूर नथी भक्ति मां तो प्रेम मुख्य छे परमात्मा साथे प्रेम करो कदाच तमने एम शंका थशे के महाराज तमे रोज कहो छो के प्रभु साथे प्रेम करो प्रेम करो पण प्रभु मां प्रेम जागे एवो कोई उपाय बतावो तमे घरना लोको साथे केम प्रेम करो छो पति एवं समझे छे के पत्नी मने बहु सुख आपे छे पत्नी एवी कल्पना करे छे के पति ने लीधे हूँ सुखी छू घरना लोको बहु सुख आपे छे एवं समझवाथी प्रेम थाय छे हूँ बहु लायक नथी छता प्रभुए मने धन आप्यू छे मान आप्यू छे जीव मात्र पर भगवान अनेक उपकार करे छे पर जीव ए उपकार भूली जाय छे तमारी जात ने पूछो के मने जे धन मल्यू छे जे सुख संपत्ति मल्या छे जे मान मले छे तेने माटे हूँ क्या लायक छू मैं आँख थी मन थी घणा पाप कर्या छे छता परमात्माए आ सगरू मने आप्यू छे जरा विचार करो के आपना कर्म थी शू वरसाद पड़े छे परमात्मा आपना कर्म भूली जाइने आपना उपर उपकार करीने वरसाद पाड़े छे परमात्मा ना उपकार भूलो नहीं કેટલાક તો એવા હોય છે જે ઠાકોરજીના ઉપકારનું સ્મરણ કરતા નથી કોઈ વાર ગંભીર મંદવાડ આવે અને માનવને લાગે કે આ મંદવાડમાંથી હવે ઉઠવાનો નથી ત્યારે તે ગભરાય છે પણ ઠાકોરજી કૃપા કરે છે તો સારું થઈ જાય છે પરંતુ ત્યારે તે ઠાકોરજીને યાદ નથી કરતો ડાક્ટર સાહેબની પૂજા કરે છે ડાક્ટર બહુ સારા હો, આખી રાત બેસી રહ્યા હતા, કલાકે કલાકે ઇન્જેક્શન આપતા હતા, અરે ડાક્ટરમાં બચાવવાની શક્તિ છે ખરી? ડાક્ટરના ઇન્જેક્શનમાં જો બચાવવાની શક્તિ હોય તો એના ઘરમાં કોઈ દિવસ અચ્યુતમ કેશવમ થાય જ નહીં, કોઈનું મરણ થાય નહીં, પણ એવું કાંઈ દેખાતું નથી. બચાવનાર ભગવાન છે, મને પ્રભુએ બચાવ્યો છે, કહી પરમાત્માનો ઉપકાર માનો, પ્રભુના ચરણને વંદન કરો. દુઃખમાં પણ પ્રભુની કૃપા માનવી, પ્રતિકૂળ પરિસ્થિતિમાં પણ વૈષ્ણવ ઈશ્વરનો અનુગ્રહ જ જુએ છે. એ એમ માને છે કે મારા પાપ તો ઘણા છે, પણ પાપના પ્રમાણમાં પ્રભુએ સજા ઓછી કરી છે. મનુષ્યના પાપના પ્રમાણમાં પરમાત્મા સજા કરે તો મનુષ્યને ખાવાનું પણ ન મળે. ભગવાન સજા કરે છે ત્યારે દયા રાખીને કરે છે, પરમાત્મા બહુ દયાળુ છે. મહાભારતમાં લખ્યું છે કે ધર્મરાજા જીવનમાં એક જ વાર અને તે 8 આની જૂઠું બોલ્યા હતા, એની એમને સજા થઈ. ધર્મરાજાને નરકના દર્શન કરવા પડ્યા, આપણે જાણતા થયા ત્યારથી આજ સુધી જૂઠું કેટલું બોલ્યા છીએ એનો કોઈ હિસાબ રાખ્યો છે? લોકો પુણ્યનો હિસાબ રાખે છે, પાપનો હિસાબ રાખતા નથી. કોઈ ગરીબને 200-500 રૂપિયા આપ્યા હોય તો યાદ રાખશે અને અનેક વાર બોલશે, પેલા ભાઈ માંગવા આવેલા ને ત્યારે મેં 200 રૂપિયા તેમને આપ્યા હતા. માનવ મોજ શોખ કરવામાં કેટલું વાપરે છે એનો કોઈ હિસાબ રાખે છે? આજ સુધી લૂલીના લાડ કેટલા કર્યા છે? કેટલાક તો એવા હોય છે કે 11 આવે ને તે એમને એવું લાગે છે કે દિવાળી જ ફરીથી મળવા આવી છે. એકાદશી એ દિવાળી છે? માનવ શરીર ઇન્દ્રિયોના લાડ કરવામાં પૈસાનો ઘણો દુરુપયોગ કરે છે. માનવ કરેલા પુણ્યને યાદ રાખે છે, પણ કરેલા પાપને યાદ રાખતો નથી. પાપના પ્રમાણમાં જીવને પ્રભુ સજા કરતા નથી, નિષ્ઠુરતા રાખતા નથી. પરમાત્માના જીવ ઉપર અનંત ઉપકાર છે. પરમાત્માના ઉપકારને યાદ કરશો તો પ્રભુમાં પ્રેમ જાગશે. માનવ પ્રેમ તો કરે છે, પણ જગતના જડ પદાર્થો સાથે પ્રેમ કરે છે. આજકાલ સુધરેલા લોકો તો કપડાં સાથે અને ચંપલ સાથે બહુ પ્રેમ કરવા લાગ્યા છે. કેટલાક લોકો તો ચંપલ પહેરીને રસોડામાં પણ જાય છે અને કહે છે કે એમાં શું વાંધો, અમે સુધર્યા છીએ. સુધર્યા કે બગડ્યા એ તો ભગવાનને ખબર. ચંપલ પહેરીને રસોડામાં જાય એ સુધર્યા કહેવાય? ચામડા સાથે પ્રેમ કરે એ સુધર્યા કહેવાય? કેટલાક લોકો મંદિરમાં દર્શન કરવા જાય ને તો દર્શન કરતા કરતા પણ કપડાને યાદ રાખે છે કે આ મારા કપડાં બહુ સરસ છે, તે ભીડમાં ક્યાંક ચૂથાઈ ન જાય. બહુ ભણેલા અને બહુ સુધરેલા લોકો મંદિરમાં ઘણા ભાગે દર્શન કરવા જતા નથી, અને જાય તો તે કપડાને સાચવીને જ ભગવાનને વંદન કરે છે. કોટ સરસ હોય અને તો દર્શન કરતા કરતા યાદ આવે કે કોટ બહુ સારો છે અને ઇસ્ત્રીદાર છે. હે ભગવાન, તમારા દર્શને આવ્યો છું, તે મારો કોટ સાચવજો. ભગવાન કહે છે કે હું તારા બાપનો બાપ લાગુ છું, હું તને બરાબર ઓળખું છું, તને મારા કરતા તારો આ કોટ બહુ વહલો લાગે છે, માનવ કપડાની કાળજી રાખે છે, કાળજાની કાળજી રાખતો નથી, વિષયોનું ચિંતન કરે એનું કાળજું કારું થાય છે, કપડાં બગડે તો માનવથી સહન થતું નથી, પણ એને ખબર નથી કે કાળજું કેટલું બગડ્યું છે, કાળજાને કેટલા ડાગ લાગ્યા છે. નર કપડન કો ડરત હૈ નરક પડન કો નહીં, યશ દાતન કો જોત હૈ યશોદા તનય કો નહીં. પ્રેમ તો માનવ કરે છે પણ એ ઈશ્વર સાથે પ્રેમ કરતો નથી, જગતના જડ પદાર્થો સાથે જડ વસ્તુ સાથે પ્રેમ કરે છે. ખિસ્સામાં 2-4 હજાર રૂપિયા હોય તો મંદિરમાં દર્શન કરતા કરતા તમને રૂપિયા યાદ આવે છે કે ભગવાન. કેટલાક લોકો તો એવો વિવેકી હોય છે કે ખિસ્સામાં હાથ ફેરવતા જ રહે છે, ખિસ્સામાં રૂપિયા છે હો, કોઈ ગઠિયો ખિસ્સું કાપી ન જાય. તમે પૈસા સાથે તો પ્રેમ રાખો છો, પ્રેમ કરતા માનવને આવડે છે. માનવ સ્ત્રી સાથે પ્રેમ કરે છે, પુરુષ એમ સમજે છે કે સ્ત્રી એને સુખ આપે છે. કોઈ સ્ત્રી કે પુરુષ સુખ આપી શકતા નથી, કારણ કે બધાને સુખ જોઈએ છે. માનવનો એવો સ્વભાવ છે કે એને જે જોઈતું હોય તે બીજાને આપતો નથી. કોઈ વખત તો સ્ત્રી દુઃખનું કારણ બને છે, પતિ સાથે કપટ કરે, પતિનું અપમાન કરે. આ એવો સમય છે કે પત્ની પતિનો તિરસ્કાર કરતી હોય છતાં એને પત્ની પ્રિય લાગે છે, પત્નીને પ્રેમ કરે છે. માનવનો પ્રેમ અનેક જગ્યામાં વિખરાયેલો છે, ખંડિત થયેલો છે. માનવનો પ્રેમ કપડામાં છે, સ્ત્રીમાં છે, પૈસામાં છે, ઘરમાં છે. અનેક જગ્યાએ વિખરાયેલા પ્રેમને ભેગો કરીને તે પરમાત્માને અર્પણ કરો. જગતનો તિરસ્કાર ન કરો, પણ જગત બહુ પ્રેમ કરવા લાયક પણ નથી તે યાદ રાખો. તમે જે જીવ સાથે વધારે પ્રેમ કરશો તે જ તમારા દુઃખનું કારણ થશે. જે જીવ ઉપર તમે પ્રેમ કરો છો, પૈસાનું પાણી કરો છો, જેના માટે શરીર ઘસાવો છો, તે કંઈ કારણ મળતા એક દિવસ તમારો શત્રુ થઈ જશે. માનવ બહુ પ્રેમ કરવા લાયક નથી. જીવ ક્યારે દગો કરશે તે કહેવાય નહીં. જગતનો સંબંધ કાચો છે. જે જીવ સાથે તમે પ્રેમ કરો છો તે એક દિવસ તમને છોડી જશે, અથવા તમે એને છોડશો. આજે જે લોકો તમારી સાથે છે તેમનો સંયોગ કાયમ રહેવાનો છે. સંયોગ એ વિયોગ માટે જ થાય છે. સંસારનો અર્થ જ એ છે કે જે ક્ષણે ક્ષણે બદલાય છે. સંયોગમાં જેટલું સુખ થાય એથી હજાર ગણું દુઃખ વિયોગમાં થાય છે. સંયોગ એ વિયોગ માટે જ છે. જગતના પ્રત્યેક પદાર્થનો સંયોગ વિયોગ માટે જ થાય છે. સંયોગમાં દુઃખ હશે તો વિયોગમાં હજાર ગણો દુઃખ પણ છે. આ જીવનો ઈશ્વર સાથે જ સંયોગ સાચો છે. બાલ્ય અવસ્થામાં બધા માતાને પ્રેમ કરે છે. માની ગોદમાં 1-2 વર્ષનો બાળક હોય એને તમે 100 રૂપિયાની નોટ બતાવીને કહો કે તારી માને છોડીને આવ, તો આ 100 રૂપિયા આપું તો તે બાળક માને છોડી તમારી પાસે આવશે? નહીં આવે. બાળક માં સાથે બહુ પ્રેમ કરે છે, પણ એ થોડો મોટો થાય એટલે માનો પ્રેમ ધીરે ધીરે ભૂલે છે, રમવા લાગે છે, એટલે રમકડામાં એટલો બધો તન્મય થાય છે કે માં બોલાવે છતાં જલ્દી આવતો નથી। અતિ બાલ્ય અવસ્થામાં તે માં સાથે પ્રેમ કરે છે, થોડો મોટો થયો એટલે રમકડા સાથે પ્રેમ કરવા લાગ્યો, થોડો વધુ મોટો થયો મા બાપ એને ભણવા બેસાડે છે, એને ધમકાવે છે, મારે છે, ત્યારે ધીરે ધીરે ભણવામાં પ્રીતિ થાય છે। હવે રમકડાનો પ્રેમ ભૂલ્યો, હવે ભાઈ પુસ્તક સાથે પ્રેમ કરવા લાગે છે, એને પરીક્ષામાં પાસ થવાની ઉત્કંઠા છે, પણ પ્રેમ કાયમ રહે છે। મોટો થયો, બે ચાર ડિગ્રી મળી ન મળી પછી તો પુસ્તકોનો પણ પ્રેમ ઓછો થાય છે। હવે ભાઈ પૈસા સાથે પ્રેમ કરે છે, યૌવનમાં પ્રવેશ કર્યો, લગ્ન થયું એટલે લાડી સાથે પ્રેમ કરે છે। કેટલાક તો એવા હોય છે કે માતા પિતાને સામો જવાબ આપે છે, સ્ત્રીનો પક્ષ લઈને માને જે સામો જવાબ આપે, માનું અપમાન કરે, એના પુણ્યનો નાશ થાય છે। સ્ત્રીનો તિરસ્કાર ન કરો, પણ સ્ત્રીનો બહુ પક્ષ લઈને વૃદ્ધ માતા પિતાનું અપમાન ન કરો। પરંતુ સ્ત્રીમાં કંઈ એવો મોહ થઈ જાય છે કે માનવ ભાન ભૂલી જાય છે, લાડી સાથે પણ પ્રેમ કાયમ રહેતો નથી। બે ચાર છોકરાઓ થાય છે એટલે કંટાળો આવે છે, સ્ત્રીમાં મોહ ઓછો થાય છે। પ્રભુની માયા વિચિત્ર છે, જીવ એક જ વસ્તુ સાથે પ્રેમ કરે તો ઈશ્વરને ગમે છે। સંસારમાં બહુ વિવેકથી પ્રેમ કરો, જગતના જળ પદાર્થો સાથે પ્રેમ ન કરો। પ્રેમ કરવા લાયક એક પરમાત્મા છે, પરમાત્મા સાથે પ્રેમ કરો। સબરીજીએ પરમાત્મા સાથે પ્રેમ કર્યો છે, પ્રભુનું આકર્ષણ થયું છે। વૈષ્ણવ પ્રેમ દોરીથી પરમાત્માને બાંધે છે, બીજા કોઈ બળથી જીવ પ્રભુને બાંધી શકે નહીં, કેવળ પ્રેમથી જ બાંધી શકે। પરમાત્મા પરમ પ્રેમનું સ્વરૂપ છે, વૈષ્ણવ પરમાત્માને પ્રેમથી વશ કરે છે। પરમાત્માને પ્રસન્ન કરવાનો એકમાત્ર સાધન પ્રેમ છે। ભક્તિના નવ સાધન। પ્રભુએ સબરીજીને કહ્યું કે હું લૌકિક સંબંધને મહત્વ આપતો નથી, હું પ્રેમ સંબંધમાં માનું છું। પ્રભુમાં પ્રેમ જાગૃત કરવા માટે નવ સાધન રામજીએ સબરીજીને બતાવ્યા છે। આ સાધન કરે તો પ્રભુમાં પ્રેમ જાગે છે। પહેલું સાધન છે સત્સંગ, જે મહાપુરુષો પરમાત્મા સાથે પ્રેમ કરે છે, પરમાત્માની સતત ભક્તિ કરે છે, એમનો તમે સંગ કરો। સતામ સંગ ગતિ રેવાત્ર સાધનમ પ્રથમમ સ્મૃતમ। પ્રભુ પ્રેમી વૈષ્ણવોનો સત્સંગ કરો, વિલાસી લોકોનો સંગ ના કરો। વિલાસી લોકોનો સંગ બુદ્ધિને બગાડનારો હોય છે। તમે જેના સંગમાં રહેશો એના જેવા થશો। સંગનો રંગ મનને લાગે છે, મનુષ્ય જન્મથી બગડેલો હોતો નથી। જીવ જ્યારે જન્મ્યો ત્યારે તે શુદ્ધ હતો, વિચાર કરો, બાળક જન્મ્યો ત્યારે તેને કોઈ વ્યસન ન હતું, કોઈ કુટેવ ન હતી, પાપ કરવાની આદત ન હતી, અભિમાન ન હતું। બાળક પવિત્ર હોય છે, નિર્દોષ હોય છે, પણ તે મોટો થયા પછી જેના સંગમાં આવે તેવો તે બને છે। કુસંગથી જીવ બગડે છે, સત્સંગથી સુધરે છે, તમારે જેવા થવાની ઈચ્છા હોય તેવા લોકોના સંગમાં રહો. વિલાસીનો સંગ હશે તો મનુષ્ય વિલાસી થશે. વિલાસીનો સંગ મનમાં વિકાર ઉત્પન્ન કરે છે. ભક્તિ વધે એવી ભાવના હોય તો વિલાસી લોકોનો સંગ ન કરશો. વિરક્તના સંગમાં રહેશો તો વિરક્ત બનશો. તમારા કરતાં જ્ઞાનમાં, સદાચારમાં, ભક્તિમાં, વૈરાગ્યમાં જે આગળ હોય તેવા મહાપુરુષોનો આદર્શ દ્રષ્ટિ આગળ રાખજો. રોજ ઈચ્છા કરો કે ભગવાન શંકરાચાર્ય જેવું જ્ઞાન, મહાપ્રભુ જેવી ભક્તિ અને સુખદેવજી જેવો વૈરાગ્ય મને પ્રાપ્ત થાય. પ્રાત સમયમાં ઋષિઓને બહુ યાદ કરવાથી તેમના ગુણો આપણામાં ઉતરી આવે છે. દરેક ગોત્રના ઋષિ હોય છે, પોતાના ગોત્રના ઋષિને પણ રોજ યાદ કરવાના હોય છે. આજે તો પોતાના ગોત્રનો પણ કોઈને ખ્યાલ નથી. વૈશ્યો કશ્યપ ગોત્રના છે. રોજ ગોત્રોચ્ચાર કરો, રોજ પૂર્વજોને વંદન કરો. મારે ઋષિ જેવું જીવન ગાળવું છે, ઋષિ થવું છે, વિલાસી થવું નથી, એવું સતત અનુસંધાન રાખો. શ્રીરામ પણ રોજ વશિષ્ઠજીને વંદન કરતા માન આપતા. સંસાર વ્યવહારમાં રહીને બ્રહ્મ જ્ઞાન ટકાવવું, ખૂબ ભક્તિ કરવી એ ઘણું કઠણ છે. સંગની અસર બહુ થાય છે. ચોરી અને વ્યભિચાર બંને મહાપાપ ગણ્યા છે. આ પાપ સગો ભાઈ કરે તો તેનો સંગ પણ છોડી દેજો. કોઈ જીવનો તિરસ્કાર ન કરવો, પરંતુ તેના પાપનો તિરસ્કાર કરવો. મા પાપીના સંગમાં રહેવાથી બુદ્ધિ બગડે છે. સગો ભાઈ પણ પરમાત્માના સેવા સ્મરણ ન કરતો હોય તો તેના સંગમાં વધારે રહેવું નહીં. ઘરમાં કુસંપ હોય, ઘરમાં કુસંગ હોય તો ઘરમાં રહેવું નહીં. શ્રેષ્ઠ સંતોનો સંગ હંમેશા રાખો. સત્સંગ પરમા ગતિહી. સત્સંગ વગર જ્ઞાન પ્રાપ્ત થતું નથી. સત્સંગથી મનનો મેલ દૂર થાય છે. રોજ થોડો સત્સંગ કરવાની જરૂર છે. યોગ વશિષ્ઠમાં વશિષ્ઠજીએ કહ્યું છે, યસનાત સીત સીતયા સાધુ સંગ સંગતિ અંગ અંગ્યા કિમ તસ્ય દાનૈહિ કિમ તીર્થૈહિ કિમ તપોભિહિ કિમ દ્વરૈહિ. સત્સંગ એ તો સ્વચ્છ શીતળ જ્ઞાન ગંગા છે. એમાં સ્નાન કરવાથી મનનો મેલ ધોવાય છે. જે આ સત્સંગ રૂપી ગંગાજીમાં સ્નાન કરે છે તેને દાન, તીર્થયાત્રા, તપ કે યજ્ઞની જરૂર રહેતી નથી. જે મહાપુરુષોને ભક્તિનો રંગ લાગ્યો છે એવા સંતોના ચરણોનો આશ્રય કરો. એવા સંતોના ચરિત્ર વાંચો. પ્રભુ પ્રેમી સંતોના મન સાથે તમારું મન મેળવી દેજો. મનને વારંવાર સમજાવો એમનું મન કેવું છે. મારે એવું મન રાખવું છે. પ્રભુ પ્રત્યે પ્રેમ જાગૃત કરવા માટે પ્રેમી મહાપુરુષોનો સંગ કરો. સંતામ સંગતિ. રામજીએ સબરીજીને બીજો ઉપાય બતાવ્યો છે, કથા શ્રવણ. દ્વિત્યમ મત કથા લાપહ. કોઈ અધિકારી મહાપુરુષોના મુખથી કથા સાંભળો. જેની કથા તમે સાંભળો છો એના માટે પ્રેમ જાગે છે. એ વારંવાર મનમાં આવે છે. તમે રામજીની કથા બહુ સાંભળશો તો રામજીમાં થોડો પણ પ્રેમ જાગશે. આ કથા સાંભળ્યા પછી પ્રભુમાં પ્રેમ જાગે તો જ કથા સફળ છે. કથા સાંભળ્યા પછી પાપ છોડવાની ઈચ્છા થાય, પાપ પ્રત્યે ઘૃણા ઉત્પન્ન થાય અને ભક્તિ કરવાની દઢ ભાવના થાય, તો એમ માનજો કે મેં કથા બરાબર સાંભળી છે. કથા સાંભળ્યા પછી વિષયો પ્રત્યે અરુચિ ન થાય અને ઈશ્વર પ્રત્યે રુચિ ન વધે તો કથા સાંભળી નથી, એમ માનજો. કથા સાંભળવાથી પરમાત્મામાં પ્રેમ થાય છે. કથા શ્રવણનો બીજો લાભ એ છે કે પ્રભુ કથા જગતનું વિસ્મરણ કરાવે છે. જગતને ભૂલવા યોગીઓ પ્રાણાયામ પ્રત્યાહાર કરે છે, છતાં જગતને ભૂલી શકતા નથી. પ્રભુ કથામાં અનાયાસે જગત ભૂલાય છે. કથા કીર્તનમાં દેહ ધર્મ કંઈક ભૂલાય છે? માનવી કથા ન સાંભળે ત્યાં સુધી ભય, શોક અને મોહ અને ત્રાસ આપે છે, રડાવે છે. ભવિષ્યમાં શું થશે ભવિષ્યકાળનો આવો વિચાર કરવાથી ભય લાગે છે, ભૂતકાળનો વિચાર કરવાથી શોક થાય છે અને વર્તમાનનું ચિંતન કરવાથી મોહ થાય છે. પણ જે કથા સાંભળે છે એને સ્વરૂપનું ભાન થાય છે કે હું ભગવાનનો છું, હું પ્રભુના સેવા સ્મરણ કરું છું, મારી બધી ચિંતા મારા ભગવાનને છે. કથા સાંભળવાથી મન શાંત થાય છે. પરમાત્માની કથા સાંભળો. ભક્તિમાં કાન મુખ્ય છે. ગમે તેને કાન આપશો નહીં, સંસાર વ્યવહારની વાત થાય ત્યાં સંતો બહેરા થઈ જાય છે. તૃત્યમ મદ ગુણે રણમ. ભક્તિનું ત્રીજું સાધન છે પરમાત્માની સ્તુતિ. જ્યારે જ્યારે તમને નવરાસ મળે ત્યારે તમે શું કરો છો? તમે એકલા બેસો છો ત્યારે પણ કંઈક વાતો કરતા હો છો. માનવ કદાચ જીભથી ન બોલે પણ મનથી બોલે છે. માનવ એકલો બેસે ને ત્યારે ઘણા ભાગે કોઈની નિંદા કરે છે અથવા કોઈના વખાણ કરે છે કે આ સારું છે, આ ખરાબ છે. શાંતિથી વિચાર કરશો તો ધ્યાનમાં આવશે કે આ જગતમાં શ્રી રામ વિના કંઈ સારું નથી, આ જગતમાં કંઈ ખરાબ પણ નથી. એ તો તમારા મનમાં જેવા ભાવ જાગે છે તે ભાવ પ્રમાણે તમને એવું લાગે છે કે આ સારું છે અને આ ખરાબ છે. આજે તમને જે સારું લાગે છે તે સંભવ છે કે થોડા દિવસ પછી ખરાબ લાગશે. તમે નાના હતા ત્યારે તમને રમકડા બહુ સારા લાગતા હતા, અત્યારે રમકડા સારા લાગે છે? મનના ભાવ બદલાયા જ કરે છે. આ જગતમાં ઈશ્વર વિના કાંઈ સારું નથી. એકાંતમાં બેઠા પછી જગતની નિંદા ન કરો અને જગતના કોઈ પણ જીવના વધારે વખાણ પણ ન કરો. અગાઉ જેના વખાણ કરતા હતા એની જ નિંદા કરવાનો પ્રસંગ જીવનમાં આવશે. વખાણ પરમાત્માના કરો. જ્ઞાન માર્ગમાં ધ્યાન પ્રધાન છે. ધ્યાન વગર જ્ઞાન માર્ગમાં સફળતા મળતી નથી. ભક્તિ માર્ગમાં ભગવદ્ ગુણગાન પ્રધાન છે, ભગવાનનું ભજન પ્રધાન છે. સંસારમાં રહેવાથી સંસારને જોવાથી મન બગડતું નથી, સંસારનું ચિંતન કરવાથી મન બગડે છે. તેથી જ્ઞાની પુરુષો સતત પરમાત્માનું ધ્યાન કરે છે ત્યારે ભક્તો પરમાત્માના દિવ્ય સદગુણોનું ગાન સતત કરે છે. ભગવદ્ ગુણગાનથી મન સુધરે છે. પ્રભુમાં પ્રેમ જાગે છે, ભગવાનના ગુણોનું વર્ણન કરો, પરમાત્માના ઉપકારોનું સ્મરણ કરો, સ્વદોષનું વર્ણન કરો અને ભગવદ્ ગુણના વખાણ કરો તો ભગવાનને તમારી દયા આવશે, વૈષ્ણવોને વખત મળે ત્યારે તે ભગવાનના વખાણ કરે છે। ભાગવતમાં કથા આવે છે કે રાસલીલા રમતા રમતા શ્રી કૃષ્ણ એકાએક અંતર ધ્યાન થઈ ગયા, ગોપીઓથી પરમાત્માનો વિયોગ સહન થયો નહીં, તે પરમાત્મા પાસ માટે રુદન કરતા કરતા પ્રભુની સ્તુતિ કરવા લાગી। ગોપીઓની આ સ્તુતિને મહાપુરુષો ગોપી ગીત કહે છે। ગોપી ગીત અતિ દિવ્ય ગીત છે। ગોપી ભગવાનના વખાણ કરે છે, પ્રભુના ગુણોનું વર્ણન કરે છે, પરમાત્માની સ્તુતિ કરે છે અને તેથી પ્રભુને દયા આવે છે। પરમાત્મા પ્રત્યક્ષ પ્રગટ થાય છે। તમે જ્યારે જ્યારે શાંતિથી બેસો, જ્યારે તમને ફુરસત મળે, નિવૃત્તિનો સમય મળે, ત્યારે પરમાત્માની સ્તુતિ કરો। કેટલાક લોકો તો એવા હોય છે કે એમને ફુરસત મળે એટલે પડોશીને ત્યાં ગપ્પા મારવા જાય છે। કેટલાક તો એવા રસિક હોય છે કે પાડોશી સાથે વાતો કરતાય એમને સંતોષ થતો નથી, તે રસ્તે કોઈ જતા હોય એમને પણ બોલાવે છે કે અહીં આવો અહીં આવો। એટલે શું કહે છે સમજો છો? એ કહે છે કે મારું તો સત્યાનાશ વર્યું જ છે, તું મારી પાસે આવ એટલે તારું પણ સત્યાનાશ વારું। વાણીનો દુરુપયોગ એ મહાપાપ છે। પાણી અને વાણીનો દુરુપયોગ કરનાર પરમાત્માનો ગુનેગાર છે। વાણીનો વિવેકથી ઉપયોગ કરો, નહીં તો અંતઃકારમાં વાઘદેવી દગો કરશે। અંતઃકારમાં કેટલાકની વાચા બંધ થાય છે, તે બોલી શકતા નથી, વાણીનો લય મનમાં થાય છે, તે મનથી સમજે છે પણ બોલી શકતો નથી, પછી તો અંતકારમાં મનનો લય પ્રમાણમાં થાય છે, પછી સમજણ શક્તિ પણ રહેતી નથી, કેવળ પ્રાણ જ રહે છે, તે પછી પ્રાણનો લય તેજમાં થાય છે, એવું ગ્રંથોમાં વર્ણન આવ્યું છે। પહેલો વાણીનો લય થાય છે, જેણે વાણીનો દુરુપયોગ કર્યો છે અંતકારમાં વાઘદેવી ત્યાં ઉઠી જાય છે। કેટલાકને એવી ઈચ્છા થાય છે કે હવે હું પ્રભુના નામનો જપ કરું, હરે રામ હરે કૃષ્ણ બોલું, પણ એ બોલી શકતા નથી। જ્યારે જ્યારે ફુરસદ મળે ત્યારે નામ સ્મરણની ટેવ પાડો તો જ અંત સમયે નામ સ્મરણ કરી શકાશે। એકાંતમાં બેસો ત્યારે કોઈની નિંદા ન કરો, કોઈના વખાણ પણ ન કરો, પ્રભુના ઉપકારનું સ્મરણ કરો કે પરમાત્માએ મારા ઉપર બહુ કૃપા કરી છે। વખાણ ભગવાનના કરો, પ્રભુના વારંવાર વખાણ કરવાથી પ્રભુમાં પ્રેમ જાગે છે। શ્રી રામચંદ્રજી સબરીજીને ભક્તિના સાધન બતાવી રહ્યા છે। વ્યાખ્યાતૃત્વમ મદચ્છસામ ચતુર્થમ સાધન ભવેત, મારા વચનોની વ્યાખ્યા કરવી એ ચોથું સાધન છે। પરમાત્માની આજ્ઞાઓનું ચિંતન મનન કરી તેને યોગ્ય રીતે સમજવાની અને જીવનમાં ઉતારવાની શ્રી રામચંદ્રજી આજ્ઞા કરે છે। તે પછી આચાર્ય ઉપાસના એ પાંચમું સાધન છે, જેના સંગમાં આવ્યા પછી કંઈક પાપ છૂટે, ભક્તિનો કંઈક રંગ લાગે, એવા કોઈ સંતની સદગુરુની સેવા કરો. આચાર્ય ઉપાસનમ ભદ્રે મદબુદ્ધ્યા માયયા સદા. પંચમમ પુણ્યશીલત્વમ યમાદિ નિયમ આદિ ચ નિષ્ઠા મત પૂજને નિત્યમ ષષ્ઠમ સાધન મિરિતમ. પરમાત્મામાં પ્રેમ જાગૃત કરવા માટે શાસ્ત્રમાં જે નિયમો બતાવ્યા છે, યમ, નિયમ, આસન, પ્રાણાહાર, પ્રત્યાહાર, એનું કંઈક પાલન કરો, ઉપવાસ કરો. એકાદશી હોય, જયંતી હોય, તે દિવસે અવશ્ય ઉપવાસ કરો. કેટલાક લોકો તો ડાક્ટર કહે ત્યાર પછી અગિયારસ કરે છે, પણ વ્યાસજીના વચનમાં વિશ્વાસ રાખતા નથી. ડાક્ટર એમ કહે કે હમણાં 4-5 દિવસ અનાજ લેશો નહીં, દૂધ અને મોસંબી ઉપર જ રહેજો, તો એમ કરે છે. આજકાલના લોકો ડાક્ટરમાં વિશ્વાસ રાખે છે, આપણા ઋષિઓના વચનમાં વિશ્વાસ રાખતા નથી. શાસ્ત્રમાં તો એવું લખ્યું છે કે એકાદશીના દિવસે કોઈ મહેમાન ઘરે આવ્યા હોય અને તે કદાચ એમ કહે કે હું એકાદશી કરતો નથી, તો એને હાથ જોડીને જય શ્રી કૃષ્ણ કરીને કહેજો કે મારે ઘેર આવ્યા છો એટલે આજે કરવી જ પડશે. કદાચ એને ખોટું લાગશે તો બીજી વાર આપણે ઘેર નહીં આવે, બીજું શું કરવાનો હતો, એ ભલે ન આવે. શાસ્ત્રમાં એવું લખ્યું છે કે એકાદશીના દિવસે જમાડનારને પાપ લાગે છે, એકાદશીના દિવસે અન્નદાન પાપ છે, અન્નમાં સર્વ પ્રકારના પાપ આવીને વસે છે, ખાનાર અને ખવડાનારને માથે પાપ જાય છે. કદાચ તમને એમ થતું હશે કે મહારાજ તમે તો બહુ કડક બોલો છો. હું કડક કહેતો નથી, મારા ઘરનું કંઈ કહેતો નથી. હા, ઋષિઓએ એક લખ્યું છે તે કહું છું. શાસ્ત્રમાં જે યમ, નિયમ આદિ સાધન બનાવ્યા છે તે કરવાની બહુ જરૂર છે. છઠ્ઠું સાધન બતાવ્યું નિષ્ઠા મત પૂજને નિત્યમ. ઘરમાં ભગવદ્ સ્વરૂપ પધરાવીને પરમાત્માની સેવા પૂજા કરો. કોઈ પણ સ્વરૂપની મૂર્તિ રાખીને ભાવ અને પ્રેમપૂર્વક સેવા કરો. કેટલાક લોકો ઘરમાં ચિત્રજીનું સ્વરૂપ પધરાવે છે, પણ મૂર્તિ સ્વરૂપ પધરાવે તે વધારે સારું છે. ચિત્રજીને સ્નાન થાય નહીં, અભિષેક થાય નહીં. જ્યાં થોડો શૃંગાર કર્યો કે સેવા પૂજા જલ્દી પૂરી થઈ જાય. મૂર્તિ સ્વરૂપ હોય તો તમે દૂધથી નવડાવો, ગરમ જળથી નવડાવો, શ્રી અંગને લૂછો, પછી વસ્ત્ર અર્પણ કરો, આમ લાંબો સમય સેવા પૂજા કરી શકો. શૃંગાર થાય એટલો સમય આંખ અને મન ભગવાનમાં પરોવાઈ રહે. શૃંગાર કરનાર ભગવત સ્વરૂપ સાથે એક બને. શૃંગાર કરવાથી શું ભગવાનની શોભા વધે છે? ના ના, એ તો સહજ સુંદર છે. શૃંગાર કરવાથી આપણું મન શુદ્ધ થાય છે. મોટા મોટા યોગીઓને સમાધિમાં જેવો આનંદ મળે છે, તેવો આનંદ વૈષ્ણવોને અનાયસે ઠાકોરજીના શૃંગારમાં મળે છે. ઉગાડી આંખે સમાધિ જેવો આનંદ મળે છે. શૃંગાર કર્યા પછી ભોગ અર્પણ કરવાનો, તે પછી ઠાકોરજીની આરતી ઉતારો. પૂજા કરતા પહેલા આંખ કાનને પાણી અડકાડી શુદ્ધ કરો. આંખ કાનને બહુ શુદ્ધ રાખજો. જે તપેલીમાં તમે દૂધ રાખો છો એ તપેલીની કાળજી રાખો છો, એને સ્વચ્છ શુદ્ધ રાખો છો, જેવી દૂધ બગડી ન જાય ઇન્દ્રિયરૂપી પાત્રમાં ભક્તિ રસ ભરવાનો છે. ઇન્દ્રિયરૂપી પાત્ર શુદ્ધ નહીં હોય તો ભક્તિ રસ ટકશે નહીં. આંખ કાન જીભ કે મનથી પાપ ન થાય તેની કાળજી રાખજો. ઠાકોરજીની સેવા કરવાની બહુ જરૂર છે. શાસ્ત્રમાં તો એવું લખ્યું છે કે જે ઘરમાં ઠાકોરજીની સેવા ન હોય તે ઘરનું પાણી પીવું નહીં. જે ઘરમાં ભગવાનની સેવા નથી તે ઘર ઘર નથી પણ સ્મશાન છે. તમે ઘરમાં ઠાકોરજીની સેવા રાખો, સંપત્તિ પ્રમાણે ખર્ચ કરો, તમારા ઠાકોરજી માટે સુંદર સિંહાસન બનાવો, ઠાકોરજી માટે નવા નવા કપડાં બનાવો, ઠાકોરજીએ બહુ આપ્યું હોય તો વાપરવામાં જરા સંકોચ રાખશો નહીં. સેવાના આરંભમાં ધ્યાન કરો. મનુષ્ય ધ્યાન કરીને જ્યાં સુધી મનથી જગતનો સંબંધ છોડતો નથી ત્યાં સુધી એને સેવામાં આનંદ આવતો નથી. ધ્યાન સાથે ભાવના કરો કે મારા ઘરમાં જે સેવ્ય સ્વરૂપ છે તેમાં ભગવાન પ્રવેશ કરે છે, મૂર્તિમાં પ્રભુ આવીને વિરાજ્યા છે, એવી ભાવના રાખવાથી મૂર્તિ ભગવત સ્વરૂપ બને છે. સેવ્યમાં મનને પરોવી રાખવું એ સેવા છે. તમે શરીરમાં જેવો પ્રેમ રાખો છો એવો પ્રેમ ઠાકોરજીના સ્વરૂપમાં રાખો. સેવા સ્નેહથી કરો, સમર્પણ ભાવથી કરો. મૂર્તિમાં ભગવત ભાવ ન જાગે ત્યાં સુધી પ્રત્યેક પદાર્થમાં ઈશ્વર ભાવ જાગશે નહીં. સેવા કરતા એવી નિષ્ઠા રાખો કે આ પ્રત્યક્ષ પરમેશ્વર છે. સેવામાં દાસ્ય ભાવ મુખ્ય છે. નાથ, હું તમારો દાસ છું, અધમ છું પણ તમારો છું. દાસ્ય ભાવ હૃદયને જલ્દી દીન બનાવે છે. દૈન્ય આવે તો હૃદય પીગરે છે. પ્રભુ સેવામાં હૃદય ન પીગરે ત્યાં સુધી સેવા સફળ થતી નથી. દાસ્ય ભાવ વગર સેવા ફરતી નથી. દાસ્ય ભાવથી જીવન સુધરે છે, મરણ સુધરે છે. દાસ્ય ભાવ વગર ઈશ્વરને જીવની દયા આવતી નથી. સેવામાં પ્રેમ મુખ્ય છે. સેવા ભાવથી કરો, પ્રભુ પ્રસન્ન થશે. સેવા પછી પ્રાર્થના કરો. એવું નથી કે સંસ્કૃતમાં જ પ્રાર્થના થાય. તમારી જે ભાષા હોય તેમાં પ્રાર્થના સ્તુતિ કરો. ભગવાનને બધી ભાષા આવડે છે. સ્તુતિ પછી ચિંતન કરો. સેવાની સમાપ્તિમાં ઠાકોરજીને સાષ્ટાંગ પ્રણામ કરો. સેવા અને પૂજામાં થોડો ફેર છે. જ્યાં મંત્ર મુખ્ય છે અને પ્રેમ ગૌણ છે એને પૂજા કહે છે. જ્યાં મંત્ર ગૌણ છે અને પ્રેમ મુખ્ય છે એને સેવા કહે છે. બ્રાહ્મણો ઠાકોરજીની પૂજા કરે છે. બ્રાહ્મણ જે મંત્ર બોલે છે તે મંત્રના અધિષ્ઠાતા દેવ તે મંત્રને આધીન હોય છે. પૂજામાં બ્રાહ્મણ પ્રભુને જમાડે છે. પ્રાણાયામ સ્વાહા, અપનાય સ્વાહા, વ્યાનાય સ્વાહા, ઉદનાય સ્વાહા, સમાનાય સ્વાહા, બ્રાહ્મણે સ્વાહા. જ્યાં મંત્ર પૂરો થયો કે ઠાકોરજીને ભોજન પૂરું કરવું પડે, બ્રાહ્મણ તો તરત જ ભગવાનને આજ્ઞા આપે છે. હસ્ત પ્રક્ષાલનમ સમર્પયામિ, મુખ પ્રક્ષાલનમ સમર્પયામિ. હવે હાથ ધોઈ નાખજો. એક મિનિટમાં ભગવાનને હાથ ધોવડાવી દે છે. ભગવાનને હજુ જમવાની ઈચ્છા છે પણ ભગવાન બ્રાહ્મણના વચનને માન આપે છે. ભગવાન કહે છે, હું તમને આધીન, તમે મને કહેશો તેમ કરીશ. ભગવાન બ્રાહ્મણોને આધીન રહે છે, જમવાનું બંધ કરી હાથ ધોઈ નાખે છે, તમને કોઈ જમવા બોલાવે અને થાળ તમારી આગળ રાખે, પછી પ્રાણાય સ્વાહા અપનાય સ્વાહા વ્યાનાય સ્વાહા એમ મંત્ર બોલે અને પછી થાળ ઉઠાવીને લઈ જાય તો તમારી શું દશા થશે? તમને ભોજન કરતા 15 મિનિટ લાગે તો ભગવાન પણ 15-20 મિનિટ તો આરોગે ને? આંખ બંધ રાખીને કીર્તન કરતા કરતા લાલાને મનાવો, પ્રભુને આરોગાવો, તમે રોજ ભાવપૂર્વક આરોગાવશો તો કોઈ દિવસ પ્રભુ પ્રત્યક્ષ આરોગશે. નામદેવના ચરિત્રમાં આવે છે કે ઘરમાં વિઠ્ઠલનાથજીની પૂજા હતી. એકવાર એવું થયું કે નામદેવજીના પિતાજીને બહારગામ જવાનું થયું. નામદેવજી ત્યારે 3 વર્ષના હતા. પિતાએ પૂજાનું કામ બાળક નામદેવને સોંપ્યું. પિતા સમજાવે છે કે બેટા, ઘરના માલિક વિઠ્ઠલનાથ છે, તેમની સેવા કાર્ય વગર ખાઈએ તો પાપ લાગે. આ ઘરમાં જે કાંઈ છે તે વિઠ્ઠલનાથજીનું છે, ઠાકોરજીને અર્પણ ન કરીએ તો પાપ લાગે, પ્રસાદ રૂપે ગ્રહણ કરીએ તો દોષ લાગે નહીં. નામદેવજીએ કહ્યું, પિતાજી સેવા કેવી રીતે કરવી તે બતાવો. પિતાજીએ કહ્યું, બેટા સવારમાં વહેલો ઉઠજે, સ્નાન કરી પવિત્ર થઈ ભગવાનની પ્રાર્થના કરજે, તે પછી ઠાકોરજીને જમાડજે, પણ તે પહેલાં ભાગ સામગ્રી તૈયાર કરજે. ઠાકોરજીને સ્નાન કરાવી ધીરે ધીરે ઝાંખી કરજે, પછી ભગવાનનો શૃંગાર કરજે, પછી ઠાકોરજીને દૂધ ધરજે. વિઠ્ઠલનાથજી શરમાર છે, અનેક વાર પ્રાર્થના કરીશ તો ઠાકોરજી દૂધ લેશે. પિતાએ નામદેવજીને સેવાની સગરી વિધિ બતાવી. બાળક નામદેવના મનમાં વાત ઠસી ગઈ કે આ મૂર્તિ નથી, પ્રત્યક્ષ પરમાત્મા છે. પ્રાતઃકાળમાં 4 વાગે બાળક ઉઠ્યો. પિતાએ બતાવેલ વિધિ પ્રમાણે પ્રેમથી એણે પ્રભુની સેવા કરવા માંડી, પછી દૂધ ધર્યું. નામદેવ વારંવાર વિઠ્ઠલનાથજીને મનાવે છે કે વિઠ્ઠલ, તમે તો જગતને જમાડનારા છો, હું તમને શું જમાડી શકું, તમારું તમને અર્પણ કરું છું. પણ વિઠ્ઠલનાથ દૂધ પીતા નથી. નામદેવ વિનવે છે, દૂધ કેમ પીતા નથી? જલ્દી દૂધ પીવો, તમને ભૂખ લાગી હશે, શું ખાંડ ઓછી પડી તેથી દૂધ નથી પીતા? નામદેવ રસોડામાં જઈ ખાંડ લઈ આવ્યો, દૂધમાં ફરીથી ખાંડ પધરાવી. જીવ ઈશ્વરને માનતો નથી તેથી પરમાત્મા માનતા નથી. નામદેવ મનાવે છે, વિઠ્ઠલ તમે દૂધ નહીં પીવો તો તમારી આગળ માથું પછાડીશ. બાળક અતિશય વ્યાકુળ થયો. બાળક જ્યાં માથું પછાડવા તૈયાર થયો કે પરમાત્માએ દૂધનો કટોરો ઉઠાવ્યો. આજે મૂર્તિ ચેતન બની. નામદેવના પ્રેમથી વિઠ્ઠલનાથજી ખુશ થયા. વિઠ્ઠલનાથે દૂધ પીધું અને નામદેવને ગોદમાં લઈ તેને પણ દૂધ પાયું. સેવા માર્ગ અતિ દિવ્ય છે. સેવા કરવાથી સેવકને સુખ થાય છે. સેવાથી ભગવાનને શું સુખ મળવાનું હતું? તે તો પરમ આનંદ સ્વરૂપ છે. પણ સેવા અને સ્મરણથી પરમાત્મા વશ થાય છે. ભક્તિ ભગવાનને પરતંત્ર બનાવે છે. શ્રી રામચંદ્રજી સબરીજીને ભગવાનના પ્રેમ જાગૃત કરવાના સાધનો બતાવી રહ્યા હતા. શ્રી રામજીએ આજ્ઞા કરી કે કોઈ પણ સંત પાસેથી મંત્રની દીક્ષા ગ્રહણ કરીને તે મંત્ર સાથે મૈત્રી કરે તો પ્રભુમાં પ્રેમ જાગે. પ્રભુના નામ મંત્રનો જપ એ સાતમું સાધન છે. મમ મંત્રોપાસકત્વમ સાંગમ સપ્તમ મુચ્યતે. મનને મંત્રમાં રાખો. પરમાત્માનું સ્વરૂપ પ્રત્યક્ષ દેખાતું નથી અને કદાચ દેખાય તો તે સ્વરૂપને કોઈ પકડી શકે નહીં. એકાદ બે મિનિટ કે પાંચ મિનિટ દર્શન આપી ભગવાન અંતર્ધ્યાન થાય છે. તમે પરમાત્માના કોઈ પણ મંત્રને પકડી રાખો. મદભક્તેશ્વ અધિકા પૂજા સર્વભૂતેષુ મનમતિ બ્રહ્માર્થેષુ વિરાગિત્વમ સમાધિ સહિતમ તથા અષ્ટમમ. આઠમું સાધન બતાવ્યું છે. સર્વમાં મારા ઈષ્ટદેવ વિરાજેલા છે એવો ભાવ રાખવો. ભગવાન કરતા ભાગવતનો વધારે સ્નેહ રાખવો. નવમમ તત્વ વિચાર. તત્વ વિચાર કરવો એ નવમું સાધન છે. પ્રભુએ સબરીજીને ઉપદેશ કર્યો કે આ નવ પ્રકારના સાધન કરવાથી પ્રભુમાં પ્રેમ જાગે છે. આમાંથી એક પણ પ્રકારનો અભ્યાસ કરે એનું જીવન સુધરતું જાય છે. અરે ભક્તિ કરતા કરતા અંદરથી જે જ્ઞાન સ્ફુરણ પામે છે તે જ્ઞાન કાયમ ટકે છે. પુસ્તકો વાંચીને બહારના સાધનથી મેળવેલું જ્ઞાન ભૂલાય છે. પુસ્તકોની પાછળ પડે એ વિદ્વાન અને પ્રભુના પ્રેમમાં પરમાત્માની પાછળ પડે એ સંત વિદ્વાન શાસ્ત્ર પાછળ દોડે છે ત્યારે શાસ્ત્ર સંતની પાછળ દોડે છે. ભક્તા એકાંતિતો મુખ્યા સચ શસ્ત્રી કુર્વંતી શાસ્ત્રાણી. શાસ્ત્રો વાંચીને બોલે તે વિદ્વાન પ્રભુ પ્રેમમાં પાગલ થઈ પ્રભુને રીઝવીને બોલે તે સંત. સંત અંદરની પોથી વાંચી પ્રભુ પ્રેરણાથી બોલે છે. ભક્તિ દ્વારા હૃદય શુદ્ધ થાય મન શુદ્ધ થાય એટલે અંદરથી હૃદયમાંથી જ્ઞાન આપોઆપ પ્રગટ થાય છે. જ્ઞાનને પ્રગટ કરો. જ્ઞાન કોઈ પુસ્તકમાં જ છે એવું નથી. જ્ઞાન તમારી પાસે જ છે પણ એ અજ્ઞાનથી ઢંકાયેલું છે. આકાશમાં સૂર્યનારાયણ હોવા છતાં વાદળાથી જેમ તે ઢંકાઈ જાય છે તેવી રીતે પ્રત્યેકની બુદ્ધિમાં સૂક્ષ્મ રૂપે જ્ઞાન છે પણ એ જ્ઞાન અજ્ઞાનથી ઢંકાયેલું છે. વાદળા દૂર થયા પછી જેમ સૂર્યનારાયણના દર્શન થાય છે તેમ પરમાત્મા સાથે પ્રેમ કરે સેવા સ્મરણ કરે તો તેના અજ્ઞાનનું આવરણ દૂર થાય છે અને અંદરથી પરમાત્મા સ્વરૂપ જ્ઞાન પ્રગટ થાય છે. પથ્થરમાં મૂર્તિ હોય છે પણ તે કારીગરને જ દેખાય છે, આપણને દેખાતી નથી. કારીગર મૂર્તિને ઢાંકનારો ભાગ યુક્તિથી કાઢી નાખે છે. આ મૂર્તિ પ્રગટ થાય છે, ઉત્પન્ન થતી નથી. કારીગરની દ્રષ્ટિ સૂક્ષ્મ હોય છે. કારીગર પથ્થરમાંથી મૂર્તિ પ્રગટ કરે છે. તત્ સ્વયં યોગ સંસિદ્ધ કાલેનાત્માની વિંદતી. શ્રી રામચંદ્રજીએ શબરીજીને નવદા ભક્તિનો ઉપદેશ કર્યો. શ્રી તુલસીદાસ મહારાજે આ નવદા ભક્તિ સુંદર રીતે વર્ણવી છે. નવદા ભક્તિ કહું તોહી પાહી સાવધાન સુનુ ધરુમન માહી. પ્રથમ ભક્તિ સંતન હ કર સંગા દુષ્રી રતિ મમ કથા પ્રસંગા. ગુરુપદ પંકજ સેવા, તીસરી ભક્તિ અમાન, ચોથી ભક્તિ મમ ગુન ગન કરી કપટ તજી ગાન, મંત્ર જાપ મમ ડડ વિશ્વાસ, પંચમ ભજન સો બેદ પ્રકાશા, છઠ દમશીલ બિરતિ બહુ કર્મા, નિરત નિરંતર સજ્જન ધર્મા, સાતવ મમ મોહી મય જગ દેખા, મોતે સંત અધિક કરી લેખા, આઠવે જથા લાભ સંતોષા, સપને હું નહીં દેખી પર દોષા, નવમ સગક સબમન છલ હિના, મમ ભરોષ હિયમ હર્ષ નદીના. સાંભળીને સબરીજીને અતિશય આનંદ થયો. શ્રી રામચંદ્રજી તો માનવ જેવી લીલા કરતા હતા. એમણે સબરીજીને પૂછ્યું, શ્રી સીતાજી ક્યાં છે, તમે જાણો છો, મને બતાવશો? સબરીજીએ કહ્યું, નાથ આપ તો સર્વજ્ઞ છો, બધું જાણો છો, આપને હું શું કહું? સીતાજીને રાવણ લઈ ગયો છે, શ્રી સીતાજી લંકામાં વિરાજેલા છે, અહીં પાસે જ પંપા સરોવર છે, ત્યાં ઋષ્યકમુખ પર્વત ઉપર સુગ્રીવ વિરાજેલા છે, આપ ત્યાં પધારો, સુગ્રીવ સાથે મૈત્રી કરો, સુગ્રીવ આપની સેવા કરશે, હવે મારે આપના દર્શન કરતા કરતા પ્રાણનો ત્યાગ કરવો છે. શ્રી રામચંદ્રજીએ પૂછ્યું, તારી કંઈ ઈચ્છા છે? સબરીજીએ રામજીને વિનંતી કરી, આ પંપા સરોવરનું જળ બગડી ગયું છે, તે સુધારો, આપ તો સ્નાન કરો તો જળ શુદ્ધ થાય. એક ઋષિએ સબરીજીને લાત મારી, તેથી આ જળ બગડી ગયું હતું, એ પ્રસંગ આગળ આવી ગયો છે. સબરીનો મહિમા વધારવા રામજીએ ત્યાં આવેલા લોકોને કહ્યું, મારા સ્નાનથી કંઈ થવાનું નથી, તે જળને સુધારવાની મારી શક્તિ નથી, સબરીના ચરણ ધોઈ તેનો તીર્થ સરોવરમાં પધરાવો તો જળ શુદ્ધ થશે. રામજીએ લોકોને કહ્યું, તમે સબરીજીનું ચરણ તીર્થ તેમાં પધરાવો. સબરીજીએ જળમાં સ્નાન કર્યું, સરોવરનું જળ અતિ શુદ્ધ અને મધુર બન્યું. પછી તો શ્રી રામ દર્શન કરતા કરતા સબરીજીએ યોગાગ્નિમાં શરીર બારી દીધું. સબરીજી કૃતાર્થ થયા. સિયાવર રામચંદ્ર કી જય. રામજીએ સબરીજીનો ઉદ્ધાર કર્યો. રામ સંદર્શન મુક્તિમ પ્રાપ્તા વૈકુંઠ માયૌ. આ પ્રમાણે શ્રી રામના દર્શનથી મુક્તિ પામેલા સબરીજી વૈકુંઠ સિધાવ્યા. પરમાત્માનું ખૂબ ભજન કરો, સાધુ સંતોમાં ખૂબ વિશ્વાસ રાખો, તમારું કલ્યાણ થશે. સબરીજીનું ચરિત્ર માનવને માટે આશ્વાસનરૂપ છે. ભગવાન શંકર પાર્વતી માને આ કથા સંભળાવે છે. સબરીજીનો ઉદ્ધાર કરી શ્રી રામ લક્ષ્મણ ઋષ્યમુખ પર્વતની દિશામાં આગળ ચાલ્યા. રસ્તામાં એક ઝાડ હેઠળ આરામ કરવા વિરાજે છે. રામજીને સીતાજીની યાદ આવે છે. રામજી રડે છે. તે સમયે આકાશ માર્ગે દેવર્ષિ નારદ ત્યાંથી જઈ રહ્યા હતા. તેમણે આ જોયું. નારદજીએ ક્રોધમાં પરમાત્માને શ્રાપ આપ્યો હતો. નારદજી વિચારવા લાગ્યા, મેં આપેલો શ્રાપ ભગવાને સ્વીકાર્યો છે, ભગવાન મારું વચન સત્ય કરે છે. નારદજી ઉપરથી નીચે ઉતર્યા. એમણે રામજીને સાષ્ટાંગ વંદન કર્યા. પ્રભુએ નારદજીને આલિંગન આપ્યું. નારદજીએ કહ્યું, મહારાજ આપે મારું વચન સત્ય કર્યું. રામજીએ કહ્યું, મારા ભક્તોએ મારા નાના બાળકો છે, બહુ ભણેલા છોકરાની મા બાપને ચિંતા થતી નથી, પણ સાચા ભક્તો અજ્ઞાન બાળક જેવા હોય છે. મોટા મોટા જ્ઞાની પુરુષો જ્ઞાનનું અભિમાન છોડીને અજ્ઞાની બાળક જેવા થાય છે. રામજીએ કહ્યું, મારા ભક્તોની હું બહુ કાળજી રાખું છું, તમારા મનમાં થોડો વિકાર જાગ્યો હતો, તેથી તેનો વિનાશ કરવા માટે મેં એ લીલા કરી હતી. નારદને ખાતરી થઈ કે મારા ઉપર ભગવાનની બહુ કૃપા છે. નારદજીએ તે સમયે ભગવાનની સ્તુતિ કરી છે અને વરદાનની માગણી કરી છે. નારદજીએ માંગ્યું છે, મહારાજ તમારા બધા જ નામ શ્રેષ્ઠ છે, પણ મારી બહુ ઈચ્છા છે કે રામ નામ સર્વમાં શ્રેષ્ઠ થાય, એનો મહિમા બહુ વધી જાય. શ્રી કૃષ્ણ શ્રી રામમાં કંઈ જ ભેદ નથી, છતાં સંતો માને છે કે લીલા શ્રી કૃષ્ણની મધુર છે, પણ રામ નામ અતિ મધુર છે. પ્રભુએ નારદજીને વરદાન આપ્યું છે. અરણ્ય કાંડની સમાપ્તિમાં સંતના લક્ષણો બતાવ્યા છે. નારદજીએ પૂછ્યું, સંત કોને કહે છે? સંસાર જંગલમાંથી સંત જીવને બહાર કાઢે છે, જીવને રસ્તામાં છ ગઠિયા મળે છે, પાંચ જ્ઞાનેન્દ્રિય અને છઠ્ઠું મન આ જીવને છેતરે છે, એનું વિવેક ધન લૂંટી લે છે અને સંસારમાં ફસાવી રાખે છે. જીવ સંસાર જંગલમાંથી બહાર નીકળી શકતો નથી, એને સંતો બહાર કાઢે છે. શ્રી રામચંદ્રજી નારદજીને સંતના લક્ષણો સમજાવે છે. સંતને શોધવા ક્યાં જશો? પરીક્ષા સી રીતે કરશો? સંતના લક્ષણો એટલા માટે બતાવ્યા છે કે માનવ સંતને શોધવા જાય નહીં, સંત બનવાનો પ્રયત્ન કરે. સંત બનવા માટે ઘર છોડવું જ પડે એવું કાંઈ નથી. ઘરમાં રહીને પણ માનવી સંત બની શકે છે. મીરાબાઈ રાજમહેલમાં રહેતા હતા. સાધુ થવા માટે ધંધો પણ છોડવાની જરૂર નથી. ધંધો ધર્મથી કરો, નીતિથી કરો, પાપની બીક રાખીને કરો, પરમાત્માનું સ્મરણ રાખીને કરો. જીવનનું લક્ષ્ય પૈસો નથી, પ્રવૃત્તિ નથી, પરમાત્મા છે. એ યાદ રાખીને ધંધો કરો, પૈસા માટે ઉદ્યમ કરો, પાપ ન કરો. કોઈનું મફત લેવાની ઈચ્છા રાખવી નહીં. જે બીજાનું મફતનું ખાય છે એને પોતાનું થોડું પુણ્ય જમાડનારને આપવું પડે છે. કરિયુગના લોકોને કામ અને દામ બે જ વહલા લાગે છે, માટે કોઈનું કામ કરશો તો જ વાલા લાગશો. સંત થવા માટે કપડાં બદલવાની પણ જરૂર નથી, કારજુ બદલવાની જરૂર છે. મૃત્યુની બીક રાખો, માથે મૃત્યુ છે એ સતત યાદ રાખો. પાણીના પરપોટાને ફૂટી જતા વાળ લાગતી નથી. આ કાયાની રાખ થતાં પણ વાળ લાગશે નહીં. સંત તે છે જે કોઈના દોષનો વિચાર કરતા નથી, જેની દ્રષ્ટિ ગુણમય છે, જે સર્વમાં સદગુણને જ જુએ છે. કોઈના સદગુણનો વિચાર કરશો તો એ સદગુણ તમારામાં આવશે. દોષ જોશો તો દોષ આવશે. નિર્દોષ તો એક પરમાત્મા જ છે. સંતો પણ પૂર્ણ નિર્દોષ નથી. દોષ જોવાની ટેવ પડશે એને સાધુ સંતોમાં પણ દોષ દેખાશે. જેને દોષ જ જોવાની ટેવ પડી છે એ ભગવાનમાં પણ દોષ શોધી કાઢે છે. સગર્ભા સીતાજીનો ત્યાગ કર્યો એ રામજીએ બહુ મોટી ભૂલ કરી હતી, એમ એક પ્રોફેસર સાહેબ કહેતા હતા. રામજી જાણે છે કે સીતાજી નિર્દોષ છે, પરંતુ એક બાજુ સીતાજી છે અને બીજી બાજુ અયોધ્યાની પ્રજા છે. રામજી મધ્યમાં છે, રાજાની ગાદી પ્રજાને રાજી કરવા માટે છે, રાણીને રાજી કરવા માટે નથી। પતિ ધર્મ કરતા રાજધર્મને પ્રભુએ મહત્વ આપ્યું છે। રામજી નિર્દોષ છે, પણ જેને દોષ જોવાની કુટેવ પડી છે તેને સર્વમાં દોષ દેખાય છે। દ્રષ્ટિમાં પાપ હશે તો સર્વનું પાપ દેખાશે, એની ઉન્નતિ થતી નથી। જીવ ઈશ્વરનો અંશ છે, પશુ પક્ષીઓમાં પણ સદગુણ રહેલા છે, તે જોવાની દ્રષ્ટિ કેળવવી જોઈએ। દ્રષ્ટિમ જ્ઞાનમયમ કૃત્વા પશ્યેત બ્રહ્મમયમ જગત। સંત સમજીને લૌકિક સુખનો ત્યાગ કરે છે। સંસારના વિષયો તમને છોડે ત્યારે બહુ ત્રાસ થશે। સમજીને જે માનવી વિષયો છોડે છે એને બહુ સુખ મળે છે। સંત તે છે કે જે અજાત શત્રુ છે એમનો એવો ભાવ રહે છે કે જગતમાં મારો કોઈ શત્રુ નથી, મેં કોઈનું બગાડ્યું નથી, કોઈએ મારું બગાડ્યું નથી। જીવ સાથે જે વેર કરે છે એ તત્વથી પરમાત્મા સાથે જ વેર કરે છે, કારણ પરમાત્મા સર્વમાં વિરાજમાન છે। માન અપમાનમાં મનને શાંત રાખી સહન કરે એ સંત છે। સંતો પ્રભુના નામમાં પ્રેમ કરે છે। વિષય અલ્પટશીલ ગુનાકર પર દુઃખ દુઃખ સુખ સુખ દેખે પર સમ અભૂતરીપુ બિમદ બિરાગી લોભમ રસ હરષ ભય ત્યાગી કોમલ ચિત્ત દિનહ પર દાયા મન બચ કમ મમ ભક્તિ અમાયા। વેવિસાર થયા પછી લગ્ન થાય છે। વેવિસારનો અર્થ છે શબ્દ સંબંધ। પરમાત્માનું સ્વરૂપ દેખાતું નથી, નામ દેખાય છે। જગતના સગરા મહાપુરુષોએ પરમાત્માના નામ સાથે પ્રેમ કર્યો છે। મમ નામ પરાયન ભગવાનનું સ્વરૂપ પકડી રાખી શકાય નહીં, નામ પકડી રાખજો। શ્રી રામચંદ્રજીએ નારદજીને સંતના લક્ષણ બતાવ્યા। નારદજીને અતિશય આનંદ થયો, ખાતરી થઈ છે આદિ નારાયણ પરમાત્મા એ જ શ્રી રામ છે। તેઓ માનવના મનનું આકર્ષણ કરવા માનવ જેવી જ લીલા કરે છે। નારદજીએ વંદન કરી પરમાત્માની વિદાય લીધી। ભક્તિ મુક્તિ વિદ્યાયિની ભગવત શ્રી રામચંદ્રશ્ય હે લોકા કામ દુધા અંધી પદ્મયુગલમ સેવત્વમ અત્યુત્સુકા। નાના જ્ઞાન વિશેષ મંત્ર વિતતિમ ત્યક્ત્વા સુદૂરે વૃષમ રામમ શ્યામતનું સ્મરારી હૃદયે ભાંતમ ભજત્વમ બુધાહા।